नवचन नंबर 532 तारीख 29/1/88 75 मिनिट पंचाध्यायी गाथा 174 थी 186 भाग बे उत्तरार्ध
આ વિષય ઘણો ઉપયોગી હોવાથી આગળ ગાથા 144-183 સુધીમાં બીજી શંકાઓ ઉઠાવીને આ વિષયને ગ્રંથકારે વિશેષ ચેચ્યો છે. હવે આશંકા કરે છે કે કોઈ લોકો એમ બધા લોકો નહીં, બધા લોકો એવા ન હોય છે. ગાથા 174 મળી, હા, એમાં 75-76 હશે, એક પેર હશે. કહીશું તું વીજળી ટીમમાં હૈયા નીતિ, હૈયા નીતિ છે કઈ વીજળી ટીમમાં હૈયા નીતિ, એ કેટલી ગાથા કે એમાં
174
છે. કોઈ લોકો મોહથી એટલે મિથ્યાત્વથી, જેની દ્રષ્ટિમાં મિથ્યાત્વ છે એવા લોકો નવ પદાર્થ ધ્યેય છે માટે તેને ન કહેવા જોઈએ. જો એ જો નવ પદાર્થ છે તો નવ તત્વનું સ્વરૂપ શા માટે કહેવામાં આવે છે? ધ્યેય જ છે એમ કલ્પના કરે છે. નવ છે તે હેય છે માટે એને ન કહેવા જોઈએ, કારણ કે તે સર્વ પદાર્થોથી એટલે નવ તત્વોથી ભિન્ન શુદ્ધ દ્રવ્ય છે. તો શુદ્ધ દ્રવ્યની વ્યાખ્યા કરો તો બરાબર છે ઉપાદેય તત્વની, પણ જે નવ તત્વો હેય છે, છોડવા લાયક છે, એ જીવ જ નથી તમે એમ કહો છો, તો પછી એનું વર્ણન શા માટે કરો છો? એવી આશંકા કરે છે બાબા. કોઈ એવી કલ્પના કરે છે કે શુદ્ધ જીવ નવ પદાર્થોથી સર્વથા ભિન્ન છે, ત્યાંથી વાત ઉપાડી. એકાંત સર્વથા ભિન્ન નથી, કથનચિત ભિન્ન, કથનચિત અભિન્ન એમ કે છે. શુદ્ધ જીવ નવ પદાર્થોથી સર્વથા ભિન્ન છે, તેથી એ આશંકા કરે. અહીં એ અપ્રયોજનભૂત હેયરૂપ નવ પદાર્થો ન કહેવા જોઈએ. નવ પદાર્થની વાત શા માટે કરો છો? એ છે અર્થાત તેને સર્વથા ન માનવા જોઈએ એમ, સર્વથા ન માનવા જોઈએ એમ કે છે. એમ કહીને વ્યવહાર નહીં, એ જાણવા જોઈએ એમ કહ્યું, એમાં એમ કહી દીધું. છે કે કોઈ એવી કલ્પના કરે છે કે શુદ્ધ જીવ નવ પદાર્થોથી સર્વધામીન છે, તેથી અહીં એ અપ્રયોજનભૂત હેયરૂપ નવ પદાર્થો ન કહેવા જોઈએ, અર્થાત તેને સર્વથા ન માનવા જોઈએ એમ. સર્વથાના પક્ષવાળો છે ના જીવ, એમ કથનચિતના જ્ઞાનવાળો નથી. આ આશંકાનો પરિહાર પરિયારિટી નિષેધ કરે છે કે તારી જે આશંકા છે એ તદ્દન ખોટી વિપરીત છે. ઉપરનું કથન ઠીક નથી, એના ઉત્તરમાં કહે છે ઉપરનું કથન ઠીક નથી, કારણ કે તેનો એટલે નવ તત્વોનો સર્વથા ત્યાગ અર્થાત અભાવ પ્રમાણથી અસિદ્ધ છે. એ નવ તત્વો અભાવાત્મક નથી, ભલે વ્યવહારનો વિષય છે પણ અભાવાત્મક નથી. કે અભાવાત્મક વ્યવહારનો વિષય ન હોય, જે અભાવ જ હોય એ વ્યવહારનો વિષય ને ભાવાત્મક હોય, ભલે અનિત્ય ભાવાત્મક અશુદ્ધ ભાવાત્મક પણ હોય અસ્થિ તો એ વ્યવહારનો વિષય થઈ શકે એમ કે છે. અભાવ શબ્દ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઉપરનું કથન ઠીક નથી, કારણ કે તેનો એટલે નવ તત્વનો સર્વથા ત્યાગ અર્થાત અભાવ એમ પ્રમાણથી અસિદ્ધ છે તથા એ નવ પદાર્થોને સર્વથા નહીં માનતા એમ, સર્વથા નવ તત્વને નહીં માનતા એમ. તેના વિના નવ તત્વ વિના શુદ્ધાત્માની ઉપલબ્ધિ થઈ શકતી નથી. સુવર્ણ પાષાણને ન માનો તો સુવર્ણની પ્રાપ્તિ નહીં થાય એમ કે છે. મુસુંબીને નહીં માનો તો રસની પ્રાપ્તિ નહીં થાય. મુસુંબી છે, મુસુંબી પોતે રસ નથી, રસ એનાથી છે જુદો પણ એમાં રહેલો છે એના મધ્યમાં છે. નવતત્વમાં શુદ્ધાત્મા છે. ભાવાર્થ શંકાકારનું ઉપરનું કથન ઠીક નથી, કારણ કે જીવ અજીવાદી નવ પદાર્થ જીવના જ પર્યાય ધર્મ છે. જોયું કેમ કે જીવના જ વિશેષો છે, એ કઈ પૂતગલના વિશેષો કે આકાશ ધર્માત્મિકાઈના વિશેષ નથી. જીવમાં વિશેષો જીવના છે, તેથી જીવના વિશેષોમાં જીવ સામાન્ય રહેલો છે એ પર્યાય ધર્મ છે, તેથી તેનો સર્વથા અભાવ કહી શકાતો નથી એમ. કારણ કે પર્યાયોના સર્વથા અભાવને એમ માનવાથી પર્યાય છે જ નહીં, પર્યાયના અભાવનો પણ પ્રસંગ આવે છે. જોયું વિશેષનો અભાવ હોય તો સામાન્યનો અભાવ થશે, પર્યાયનો સર્વથા અભાવ કહ્યો તો પર્યાયી એટલે દ્રવ્ય સામાન્ય, પર્યાયી એટલે દ્રવ્ય સામાન્ય એનો જ અભાવ થશે એમ. તેથી તેનો સર્વથા અભાવ માનવો પ્રમાણ સિદ્ધ નથી એમ. વિશેષ અભાવાત્મક નથી એમ, ભલે વિશેષ શુદ્ધ જીવ નથી પણ અભાવાત્મક નથી, ભાવાત્મક છે એમ, પર્યાય છે. તથા વિશેષ માત્રના અભાવમાં હવે કે વિશેષ માત્રના અભાવમાં સામાન્યનો પણ અભાવનો પ્રસંગ આવવાથી એ નવ તત્વોને નહીં માનતા તેમાં સામાન્યપણે રહેલા શુદ્ધ જીવનો પણ જીવની પણ ઉપલબ્ધિ થઈ શકતી નથી. એટલું જૈન દર્શન ન્યાયપૂર્ણ છે, લોજિક ન્યાયથી સિદ્ધ કરે છે. 176 બરાબર છે, આગળ વધવાનું છે ને, આમાં તો ખાસ કઈ છે નહીં. નવ તત્વો છે એમ એટલી સિદ્ધ કરી વાત. નવ તત્વને ન માનો તો શુદ્ધાત્મા પણ હાથમાં નહીં આવે એને ઉડાડતો. પરંતુ સર્વથા ત્યાગ યોગ્ય વસ્તુમાં અભાવાત્મક વસ્તુમાં વાચ્યતા અવશ્ય સિદ્ધ થઈ શકતી નથી. જો નવ તત્વનો અભાવ જ છે, એ વસ્તુ સસલાના સિંગડા જેવી છે એમ નથી, તો એમાં ભાવ પ્રગટ નહીં થાય, શુદ્ધાત્મા તને મળશે નહીં. અભાવાત્મક વસ્તુમાં વાચ્યતા અવશ્ય સ્થિત થઈ શકતી નથી. આ નવ તત્વો વચન છે તો એમાં વાચ્ય પણ છે એમ, અર્થાત સર્વથા અભાવાત્મક પદાર્થ જૂઠરૂપ હોય છે. નવ તત્વ સર્વથા અભાવરૂપ નથી એમ, ભલે જીવરૂપ નથી પણ ભાવરૂપ તો છે, એના પર્યાય છે એમ. તેથી તેને કહેવાથી અવશ્ય કાંઈ પણ પ્રયોજન શકતું નથી. જો નવ તત્વને તમે સસલાના સિંગડા તરીકે ઉડાડી દેશો, બિલકુલ એ છે જ નહીં પર્યાયો જીવની, ખોટું છે. કારણ કે અંધકારમાં પ્રવેશ નહીં કરવાવાળા મનુષ્યને દાખલો કેવો આપ્યો? અંધકારમાં પ્રવેશ નહીં કરવાવાળા મનુષ્યને કંઈ પણ પ્રકાશનો અનુભવ થતો નથી. પેલા પર્યાયમાં અશુદ્ધતા છે, સ્વીકાર કર તો શુદ્ધતા પ્રગટ થશે એમ કે છે ભાવાર્થ. જો જીવાદિક નો પદાર્થ ખર વિશાળની ગધેડાના સિંહની માફક સર્વથા અભાવાત્મક હોત તો તેમાં અવશ્ય વાચ્યતા કથન યોગ્ય પણ સિદ્ધ ન થાત. અર્થાત ભાષામાં તેને માટે કોઈ નામવાચક શબ્દ જ ન હોવો. જીન અજીન કુન પાપ આશ્રવ સંવર નિજરા બંધને મોક્ષ એ ભાવવાચક છે, એટલે એનો શબ્દ પણ છે. વચન છે તો એનું વાચ્ય અસ્તિત્વ હોય ને એમ કે છે. ન્યાય સિદ્ધ કરે સિદ્ધ ન થાત. અર્થાત ભાષામાં તેને માટે કોઈ નામવાચક શબ્દ જ ન હોત, પરંતુ તે સર્વથા અભાવાત્મક નથી પણ ભાવ સાપેક્ષ અનુપાદય છે. કેવા શબ્દો વિકાર. નવ તત્વો પર્યાયો છે પણ ભાવ સાપેક્ષ અનુપાદય છે. શુદ્ધાત્માની સાપેક્ષ હોવા છતાં પણ નવ તત્વ અનુપાદય છે, ઉપાદય નથી. હું એમ માનતો કે જીવની સાથે છે માટે ઉપાદય છે એમ નથી. તેમ જીવ એમાં નથી ને જીવ નથી ને એટલે આ પર્યાયો પણ નથી, એમ પણ ઉડાડી જ માન. ભાવ સાપેક્ષ અનુપાદય છે. અર્થાત શુદ્ધતાથી વિરુદ્ધ જીવની અશુદ્ધ પર્યાયરૂપ જીવાદિક નો પદાર્થ છે, તેથી જેમ અંધકાર વિના પ્રકાશનો અનુભવ નથી થતો તે જ પ્રમાણે અશુદ્ધતાની અપેક્ષા વિના શુદ્ધતાની સિદ્ધિ પણ થઈ શકતી, ભલે અશુદ્ધ નહીંનો વિષય છે. એમ એ નવ પદાર્થો અશુદ્ધ નહીંનો ભલે વિષય છે પણ એમાં શુદ્ધતા રહેલી છે અંતર્ગત રીતે. તે જ પ્રમાણે અશુદ્ધતાની અપેક્ષા વિના શુદ્ધતાની સિદ્ધિ પણ થઈ શકતી નથી. એટલા માટે જીવાદિક નવ પદાર્થોમાં વાચ્યતા અવશ્ય સ્થિત થાય છે. સારાંશ આ છે કે જેમ પ્રકાશનો અનુભવ અંધકારના અનુભવથી ની અપેક્ષા રાખે છે, તેમ શુદ્ધ આત્માનું જ્ઞાન શુદ્ધ આત્માનું જ્ઞાન નવ તત્વરૂપ અશુદ્ધ આત્માની દશાના જ્ઞાનની અપેક્ષા રાખે છે. નવ પદાર્થોનો સર્વથા અભાવ નથી એમ, પરસ્પર સાપેક્ષ છે. દ્રવ્ય પર્યાય પરસ્પર સાપેક્ષ છે. દ્રવ્ય વિના પર્યાયની ને પર્યાય વિના દ્રવ્યની પરસ્પર સાપેક્ષ છે. પ્રમાણ જ્ઞાનનો વિષય કહે છે. આ નવ પદાર્થો નિત્ય અને ત્યાગવા યોગ તથા શુદ્ધ આત્મા ઉપાદેય કયો છે. આ નવ પદાર્થો નિત્ય અને ત્યાગવા યોગ તથા શુદ્ધ આત્મા ઉપાદેય કયો છે. હે ને ઉપાદેય, હવે જો એ નવ પદાર્થ સર્વથા છે જ નહીં એમ માનવામાં આવે તો તેનો આશ્રય છોડી એમ તમે પર્યાયનું લક્ષ છોડીને દ્રવ્યનું લક્ષ કરો એ વાત બને જ નહીં. અને પર્યાયના લક્ષ્ય અશુદ્ધતા પણ ન થાય જો પર્યાય અવસ્તો હોય તો કોઈ વિદ્યાદ્રષ્ટિથી જ નહીં થાય. પર્યાય જ નથી બિલકુલ, પર્યાય છે પણ પર્યાયનું લક્ષ છોડાવે છે, દ્રવ્યનું લક્ષ કરાવે છે. આ નવ પદાર્થો નિત્ય અને ત્યાગવા યોગ તથા શુદ્ધાત્મા ઉપાદેય કયો છે. હવે જો એ નવ પદાર્થ સર્વથા છે જ નહીં, નથી સર્વથા બિલકુલ, આત્મામાં નથી એટલી વાત સાચી છે. શુદ્ધ આત્મામાં નવ ભેદ નથી એટલી વાત સાચી છે, પણ નવ ભેદ તો અસ્થિ રૂપે છે. એની અસ્થિ નવની અસ્થિ પણ મારામાં નાસ્તિ, એવી મારી અસ્થિ એમ. નવની અસ્થિ પણ મારામાં નાસ્તિ છે એમ માનવામાં આવે તો તેનો આશ્રય છોડી તેનો અનાદર કરી આત્માના ત્રિકાળિક શુદ્ધ સ્વરૂપનો આશ્રય આદર કરવાનો ઉપદેશ કેવી રીતે બની શકે. જો નવ તત્વ ન હોય તો હે ઉપાદેયની વિધિ બની શકે નહીં. આ હે છે ને આ ઉપાદેય જોઈ લેજો. આની અંદર એકલા પ્રમાણ જ્ઞાનમાં જે ઉપાદેય છે, બહારના પદાર્થો તો જ્ઞેય છે. બહારના પદાર્થો કોઈ ઉપાદેય કે જ્ઞેય છે જ નહીં, એ નથી. ધ્યેય ઉપાદેય બહારમાં ન હોય, એ જ્ઞેય છે. છ દ્રવ્યો જ્ઞેય છે અને આત્મા ને આત્માના પરિણામ, એમાં આત્મા ઉપાદેય અને પરિણામ ધ્યેય છે. એમ જો તમે નવ તત્વ ને માનો નહીં જીવના પરિણામને, તો પછી ઉપદેશ જ નિર્થ થાય ભેદજ્ઞાનનો. ભેદજ્ઞાન તો દ્રવ્ય પર્યાય વચ્ચે હોય, અને પર્યાયને તો ઉડાડો તમે. પર્યાય આત્માવા નથી એમ અમે કહી છે, પર્યાય નથી એમ કોણ કહે છે? પંચાયત એ કરતા એ બહુ સારી વાત. આત્માના ત્રિકાળી સુસ્વરૂપનો આશ્રય આદર કરવાનો ઉદ્દેશ રીતે બની શકે. જે મનુષ્ય અંધકારમાં ન હોય તેને પ્રકાશમાં આવવાનું કહી શકાય? એટલે તું અંધારામાં ઉભો છો, આની કોર આવ નહીં, પ્રકાશ છે અહીંયા. તેમ જો અશુદ્ધનો પદાર્થોના આશ્રયનું અજ્ઞાન અંધકારમાં જીવ અનાદિકાળથી ન હોય તો, અજ્ઞાન જ ન હોય તો જીવન અનાદિકાળથી ન હોય તો જીવના તે નવ પદાર્થોમાં રહેતા સામાન્ય શુદ્ધ જીવરૂપ પ્રકાશનો આશ્રય લેવાનો ઉપદેશ આપી શકાય જ નહીં. અંધકારમાંથી તો પ્રકાશમાં આવ, એમ નવ તત્વ પર્યાય છે, એનું લક્ષ છોડી દે, પર્યાય દ્રષ્ટિ છોડી દે. પર્યાયો છે, પર્યાયમાં અહંબુદ્ધિ છોડી દે અને પર્યાયથી બિન શુદ્ધાત્મા અહંબુદ્ધિ કર. આ હે છે ના ઉપાધિ છે. નવ તત્વ પ્રયોજનભૂત છે તેથી તેની અવાક્યતા યુક્તિ સંમત નથી. બધા શબ્દો ઊંચા પ્રકારના શબ્દો બધા. ફરીથી નવ તત્વ 177 નો મસાવો છે. નવ તત્વ પ્રયોજનભૂત છે તેથી તેની અવાક્યતા યુક્તિ સંગત નથી. ન્યાયની વાત છે કે નવ તત્વ છે ને એમાં છુપાયેલો આત્મા છે. તું કે નવ તત્વ છે નહીં, હા એમ નથી. 177 કારણ કે પ્રયોજન વસાત જોયું ઉપર બથાળો હતો ને, નવ તત્વ પ્રયોજનભૂત છે. સુવર્ણ પાષાણ પ્રયોજનભૂત છે કા? કેમ કે એમાંથી સોનું કાઢવું છે.
પ્રયોજનભૂત છે પણ ઉપાદેય
ઉપાદેય નહીં.
પ્રયોજનભૂત અલગ હે, ઉપાદેય અલગ
હે. પ્રયોજનભૂત હે એટલે એમાં સોનું છે એટલી અપેક્ષા એ પ્રયોજનભૂત છે, અને અંધ પાષાણ જે છે એમાં સોનું નથી માટે એ પાણા તેજરીમાં મુકાય નહીં. પણ ખાણમાંથી નીકળેલું સુવર્ણ પાષાણ જેની અંદર સુવર્ણની કણીઓ છે એ તો સાચવી રખાય, પછી એને શોધે તો સુવર્ણ નીકળે, માટે એ અપેક્ષા એ પ્રયોજનભૂત છે. સાચી મુસંબી તો પ્રયોજનભૂત છે, પણ ખોટી લાકડાની મુસંબી બનાવી હોય એ તો પ્રયોજનભૂત નથી. એમાં રસ નથી, લાકડામાં ક્યાં રસ છે? કારણ કે પ્રયોજન વસાત પ્રયોજનભૂત નવ પદાર્થ અવશ્ય વક્તવ્ય સ્વરૂપ છે, કહેવા યોગ છે, જાણવા યોગ છે નવ તત્વ. તેથી અકિંચિતકર હેતુથી એ પદાર્થોમાં અવાક્યતા સ્થિત થતી નથી. બાવા જીવનું સામાન્ય શુદ્ધપણું દર્શાવવા માટે, દર્શાવો તો શુદ્ધાત્મા માટે જીવાદિક નવ પદાર્થો પ્રયોજનભૂત છે. કેમ કે નવ પદાર્થમાં જ આત્મા રહેલો છે. નવ પદાર્થની બહાર ગોતવા જાવ તો એટલે પરિણામોની મધ્યમાં શુદ્ધાત્મા રહેલો છે. પરિણામીમાં અપરિણામી છે. પર્યાય સાપેક્ષ જીવદ્રવ્ય, એમાં પર્યાયથી નિરપેક્ષ જીવદ્રવ્ય છે. સર્વથા પર્યાય થી નિરપેક્ષ જો જીવ માનો તો હે ઉપાધિ ની સિદ્ધિ ન થાય. માટે કથનચિત પર્યાય સાપેક્ષ જીવ દ્રવ્ય એમાં પર્યાય થી નિરપેક્ષ જીવ દ્રવ્યની ઉપલબ્ધિ થાય છે. પેલા સાપેક્ષમાં આવીને પછી નિરપેક્ષ લ્યો એમ. સાપેક્ષ ને નવ તત્વ ઉડાડે તો બધું કામ ક્યાં બને? બને જ નહીં એમ કે ભાવા. જીવનું સામાન્ય શુદ્ધપણું દર્શાવવા માટે જીવાદિક નવ પદાર્થો પ્રયોજનભૂત છે. ઉપાદેય છે એમ નથી કેવું, પ્રયોજનભૂત છે. પ્રયોજન કે એમાંથી જીવ તત્વ નીકળી શકે છે એમ, એટલું પ્રયોજન છે. મુસંબીમાંથી રસ નીકળી શકે છે એટલું પ્રયોજન છે એમ બસ. તેથી તેને અકિંચિત કર હેતુથી અવાચ્ય રૂપ કહેવા યુક્તિ સંગત નથી. અકિંચિત કર એટલે જરા પણ કાર્યકારી ન હોવું. નવ તત્વ અકિંચિત કર છે, નિમિત્ત છે એમ. પેલું કારિશ્મા એમાં આત્મા રહેલો છે. હવે આગળ નવ પદાર્થો સિવાય દ્રવ્યને શુદ્ધ માનવામાં બીજું સાધન જ મળી શકતું? હા હા, નવ તત્વ જાણે તો એને શુદ્ધાત્માની ઉપલબ્ધિ થાય. અમારે નવ તત્વનું શું કામ છે? અમારે તો એક શુદ્ધાત્મા શુદ્ધાત્મા શુદ્ધાત્મા. સર્વથા પર્યાય નિરપેક્ષ દ્રવ્ય નથી, કથનચિત પરિણામ સાપેક્ષ જીવદ્રવ્ય છે, અને કથનચિત પર્યાય નિરપેક્ષ જીવદ્રવ્ય છે. સાપેક્ષ તે વ્યવહાર છે અને નિરપેક્ષ તે નિશ્ચય છે એમ. સાપેક્ષનું જ્ઞાન કરીને અહીંયા અટકવાનું નથી. સમજાણું? નવ તત્વ સહિત જીવદ્રવ્ય છે, અભેદ ઉપચારથી એ જીવ છે એમ કહેવાય. પણ એનો અર્થ એ જ જીવ છે શ્રદ્ધાનો વિષય નથી.
પ્રમાણની બહાર જવું નહીં, પ્રમાણમાં અટકવું નહીં.
અટકવું નહીં,
પ્રમાણની બહાર જવું નહીં.
જવું નહીં, પ્રમાણની બહાર તો વાત જ નથી કે કરતા, પણ પ્રમાણમાં અટકીશમાં. અને પ્રમાણને ઉડાડીશ તો નિશ્ચય નહીં પણ પ્રાપ્ત નહીં થાય. કેમ કે પ્રમાણના બે ભેદ નિશ્ચય નહીં ને વ્યવહારની એમ કહ્યું છે ને શાસ્ત્રે. પ્રમાણમાંથી જે નિશ્ચય નહીં કાઢે તે જીનવચનમાં શેમાંથી કાઢે? મુસંબીમાંથી રસ કાઢે. લાકડાની મુસંબીમાંથી નીકળે એ મુસંબી છે ને સાચી, એ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. કેમ કે એમાં બધું છે, એ તત્વ પણ મુસંબીમાં છે અને ઉપાધેય તત્વ પણ મુસંબીમાં છે. માટે મુસંબી મુસંબી હે છે, મુસંબી આખી હે છે, ઉપાદે છે કે જ્ઞે છે? શા માટે જ્ઞે છે? હા, હે ઉપાદે અંદર હે, ઇસલી ઉસકા નામ જ્ઞે હે. જો જ્ઞે ને બદલે તમે ઉપાદે કહો તો છોટા ઉપાદે થઈ જશે, અને મુસંબીને હે કહેશો તો રસ હાથમાં આવશે નહીં. માટે હે પણ નથી, ઉપાદે પણ નથી, પણ જ્ઞે છે. એ જ્ઞે એટલે પ્રમાણનું આપવું, દ્રવ્ય ગુણ પર્યાય. નવ તત્વ રૂપે પ્રણમે છે આત્મા, પર્યાય સાપેક્ષ છે, બંધરૂપે પ્રણમે છે, મોક્ષ રૂપે પણ પ્રણમે છે આત્મા એમ. હવે મથાઓ, નવ પદાર્થો સિવાય દ્રવ્યને શુદ્ધ માનવામાં બીજું સાધન જ મળી શકતું નથી. આ હા, શુદ્ધાત્માની પ્રાપ્તિ કરવી હોય તો નવ તત્વનું જ્ઞાન કરીને એમાંથી શુદ્ધ નહીં વળે, શુદ્ધાત્માને જુદો તારવી. એ નવ પદાર્થોથી ભિન્ન સર્વથા શુદ્ધ જીવ દ્રવ્યની સિદ્ધિ થઈ શકતી નથી. તો સર્વથા શબ્દ વાપર્યા કરે છે. કથનચિત તો ભિન્ન છે પણ સર્વથા ભિન્ન નથી. એ નવ પદાર્થોથી ભિન્ન સર્વથા શુદ્ધ દ્રવ્યની સિદ્ધિ થઈ શકતી નથી, કારણ કે સાધનનો અભાવ હોવાથી. નવ પદાર્થે સાધન કહ્યું, નવ પદાર્થ છે એ સાધન, સાધન એટલે નિમિત્ત. સાધનનો અભાવ હોવાથી એ શુદ્ધ દ્રવ્યની ઉપલબ્ધિ થઈ શકતી નથી. જેમ કે આગળ શંકા સમાધાન પૂર્વક પ્રગટ કરવામાં આવે છે. અનુવાદમાં કરો છો બાબા, શુદ્ધ દ્રવ્ય નવ પદાર્થોથી, એટલે શુદ્ધાત્મા જે ઉપાદેય તત્વ સમ્યક દર્શનનો વિષય છે, તે શુદ્ધ દ્રવ્ય નવ પદાર્થોથી સર્વથા ભિન્ન છે એમ સિદ્ધ કરવા માટે કોઈ સાધન જ મળી શકતું નથી. તેથી સાધનનો અભાવ હોવાથી સાધ્યરૂપ સર્વથા શુદ્ધ દ્રવ્યનો સદભાવ પણ સિદ્ધ થઈ શકતો નથી. અહીં શંકા લ્યો, આટલો ઉત્તર આપ્યો છતાં એમાંથી શંકા કાયદા કરે ફટ કરવા માટે પોતે શંકા પોતે ઉભી કરે જવાબ પણ લોકના પ્રકાશના પદ્ધતિ છે. 179 ગાથા શંકાકારનું કહેવું છે કે એ નવ પદાર્થોથી સર્વથા ભિન્ન પદાર્થ શુદ્ધ સમ્યક દર્શનના વિષયભૂત નિત્ય પ્રકાશમાન આદિ વ્યાધિ ઉપાધિ રહીત જીવનું સ્વરૂપ છે. આ નવ તત્વો તો ઉપાધિ છે, તમે ઉપાધિની આમાં જરૂર ક્યાં છે? એ તો નિરુપાધિક તત્વ અનાદિ અનંત ભગવાન આત્મા શુદ્ધ રહેલો છે. એમાં નવ તત્વોની ભેટભેટ કરવીને પછી નવ તત્વોમાંથી કાઢવો, આ શંકા કી છે કે એ તત્વોનું કામ શું છે? તમારે આખર તો શુદ્ધ આત્મા સમ્યક દર્શનનો વિષય કેવો છે તો પહેલેથી કહી દો ને એમ. પણ કે શુદ્ધ આત્મા કયા પરિણામમાં રહેલો છે એ તો તું કે. માટે નવ પર્યાય છે, એ પર્યાયમાં સામાન્ય વિશેષમાં સામાન્ય રહેલું છે. હા, સામાન્ય તે વિશેષ નથી ને, વિશેષ તે સામાન્ય નથી પણ છે. હા, એમાં છે, મુસમ્મીમાં રસ છે, સુવર્ણપાષાણમાં સોનું છે. એમ શંકાકારનું કહેવું છે કે એ નવ પદાર્થોથી સર્વથા ભિન્ન પદાર્થ, સર્વથા ભિન્ન જ છે એ તો કે છે શંકાકાર, તેમ કે છે સમ્યક દર્શનના વિષયભૂત નિત્ય પ્રકાશમાં આધિ વ્યાધિ ઉપાધિ રહીત. આધિ વ્યાધિ ને ઉપાધિ, આધિ વ્યાધિમાં એ નવ તત્વો આવી ગયા ને ઉપાધિમાં અજીવ નિમિત્ત આવી ગયું, બધું આવી ગયું, એનાથી રહીત છે, જીવનું સ્વરૂપ છે. પરંતુ લોકો જ્યાં સુધી મિથ્યા ગાઢ અહંકારથી વ્યાપ્ત રહે છે ત્યાં સુધી તેઓ જીવના સુખ સ્વરૂપને જોઈ શકતા નથી. આ દલીલ કરે છે અજ્ઞાનીની દલીલ કે મિથ્યા તો જશે ત્યારે સુખ સ્વરૂપને પ્રાપ્ત કરશે, નવ તત્વોનું શું કામ છે એમ. જયારે અજ્ઞાન દૂર થઈ જશે ત્યારે શુદ્ધ આત્માના દર્શન થશે. શુદ્ધ આત્મા તો વિદ્યમાન જ છે, અત્યારે શુદ્ધ આત્મા બિરાજમાન છે. અજ્ઞાન દૂર થશે તો દર્શન થશે, એમાં નવ તત્વોનું શું કામ છે એમ કહે છે. સર્વથા ભિન્ન બતાવે છે. લોકો જ્યાં સુધી મિથ્યા અંધકારથી વ્યાપ્ત રહે છે ત્યાં સુધી તેઓ જીવના શુદ્ધ સ્વરૂપને જોઈ શકતા નથી. તથા જે સમયે લોકો મિથ્યા અંધકાર અસ્ત થઈ જાય છે તે સમયે તત્કાલ આ જીવના શુદ્ધ સ્વરૂપને દેખવા અનુસરવા લાગે છે. પણ મિથ્યા અંધકાર જે છે એ પર્યાયને આત્મા માને છે, એ જ મિથ્યા અંધકાર છે. તો પર્યાયને હે નથી ત્યાં સુધી પ્રકાશ થાય ક્યાંથી? માટે પર્યાય છે એમ. ભાવાત્મા વધારે ખુલાસો કંઈક કરશે. ઉક્ત જીવનું સ્વરૂપ નવ પદાર્થોથી સર્વથા ભિન્ન છે, તે સદૈવ જીવમાં વિદ્યમાન રહે છે. જે શુદ્ધતા છે એ જીવમાં ત્રણે કાળ વિદ્યમાન રહે છે, પરંતુ મિથ્યા અંધકારને લીધે તેનું લોકોને જ્ઞાન થતું નથી. આ અન્યમતીની દલીલો છે બધું બતાર્થીઓની. પણ તે મિથ્યા અંધકાર દૂર થતા તેને પોતાને તે પોતાનામાં જ હવે મિથ્યા અંધકાર છે. અમારે એક વેદાંતી હારે આ એક ચર્ચા થઈ હતી કે બ્રહ્મણા છે, મિથ્યા અંધકાર છે. ત્યારે મેં કહ્યું મિથ્યા અંધકાર તો વર્તે છે ને જીવને, તો કે હા. તો મિથ્યા અંધકાર છે એ સ્વાસ્થિત છે કે પરાસ્થિત? જવાબ નથી શીખાય. નવું તત્વ આશ્રિત અંધકાર છે અને શુદ્ધાત્મા આશ્રિત પ્રકાશ થાય છે. તો અંધકાર છે એ અંધકાર દૂર થાય થઈને એનું લક્ષ છૂટે થઈ પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ, દૈવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. તો પર્યાય જ નથી જો, તો પર્યાય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ અંધકાર એનું અસ્તિત્વ સિદ્ધ નહીં થાય. તો પુનપાપ આશરો બધ સિદ્ધ જ ન થાય. બટ એમ નથી, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. પણ તે મિથ્યા અંધકાર તો થતા તેને પોતાને તે પોતાનામાં વિદ્યમાન શુદ્ધ સ્વરૂપ તત્કાલ જ જણાય છે. અહીં શંકાકાર જીવને સર્વથા શુદ્ધ માનવાનું કહે છે. કથનચિત અશુદ્ધ છે જીવ એમ સ્વીકારતો નથી. પરિણામ સાપેક્ષથી જોતા જીવ અશુદ્ધ છે એ સ્વીકારતો સર્વથા શુદ્ધ માને છે. અશુદ્ધ પર્યાય થાય છે અને અશુદ્ધ પર્યાય વ્યય થાય છે અને શુદ્ધ પર્યાય થાય છે ને એ કાંઈ ગણકારતો નથી. બિલકુલ ગણભોગની સ્થિતિને જાણતો નથી. એ શંકાકાર જીવને સર્વથા શુદ્ધ માનવાનું કહે છે. તે પર્યાયમાં જો તે પર્યાયમાં અશુદ્ધતા હોવી સ્વીકારતો આ કેટલો શબ્દ વિકલ્પ. તે પર્યાયમાં હો એ જીવની શુદ્ધતા તો કહે છે, પણ પર્યાયમાં અશુદ્ધતા છે તે સ્વીકારતો સ્વીકારતો નથી. પર્યાયમાં શુદ્ધતા છે, અશુદ્ધતા ટળે છે, પર્યાયમાં શુદ્ધતા થાય છે. ત્રિકાળી દ્રવ્ય ત્રણેક અશુદ્ધ રહે છે એવી બધી વ્યવસ્થા છે વસ્તુની. સારા કિસ્કા એ તો વસ્તુની વ્યવસ્થા છે. એ શંકાકાર જીવને સર્વથા શુદ્ધ માનવાનું કહે છે. તે પર્યાયમાં અશુદ્ધતા હોવી સ્વીકારતો નથી. તેથી જીવના નવ તત્વો પદાર્થો છે જ નહીં એવી તેની પૂર્વથી ચાલી આવતી દલીલ. ઘણા ટાઈપની દલીલ કયા કરી આવી દલીલ એ ઘણી કરશે. આગળ ઘણી દલીલો થઈ ગઈ છે. આ તો હવે થોડુંક આપણે નિચોડ બસ. એવી તેની પૂર્વથી ચાલી આવતી દલીલ બીજા રૂપે કહે છે અને કહે છે કે જીવનું શુદ્ધ સ્વરૂપ સમ્યકનો વિષય છે, માટે તેને એક નહીં માનો અને પર્યાયની અશુદ્ધતા નહીં માનતા શુદ્ધતા જ માનો. પોતાની આ દલીલના સમર્થનમાં તે કહે છે કે જગતમાં મિથ્યા અંધકાર વ્યાપ્ત છે, તે નષ્ટ થઈ જતા જગતના જીવો આત્માને શુદ્ધ દેખવા લાગશે. પણ મિથ્યા અંધકાર છે એ સ્વાસિત છે કે પરાશ્રિત? પરાશ્રિત તો પર્યાસિત થઈ ગઈ, સ્વાસિત તો દ્રવ્યસિત થાય. શંકાકારે જીવના અશુદ્ધ નો પદાર્થો તથા તેમાં સામાન્યપણે રહેલું જીવનું શુદ્ધપણું એ બંને જાણવાની અને તે જાણીને અશુદ્ધ નવ પદાર્થોનો આશ્રય છોડી તે નવ પદાર્થોમાં રહેલા જીવના સામાન્ય શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરવાની પુરુષાર્થ કરવાની જરૂર નથી એમ પ્રતિપાદન કહ્યું. જો આ મુદ્દો હવે ટોટલ માર્યો ફરીથી ટોટલ માર્યો. શંકાકારે જીવના અશુદ્ધ નવ પદાર્થ પર્યાર્થિક નહીં નો વિષય છે ને, એ અશુદ્ધ દ્રવ્યાર્થ અશુદ્ધ પર્યાયનો વિષય વ્યવહાર નહીં નો વિષય. અશુદ્ધ નવ પદાર્થો તથા તેમાં સામાન્યપણે રહેલું જીવનું શુદ્ધપણું એ બંને જાણવાની અને તે જાણીને પાછું બંને જાણીને આગળ એટલું જાણવાનું એનો કારણ નથી. તે જાણીને અશુદ્ધ નો પદાર્થોનો આશ્રય છોડી અશુદ્ધ નવ પદાર્થોને છોડી એમ લખ્યું નથી, અશુદ્ધ નવ પદાર્થોનું લક છોડી આશ્રય છોડી એમાં અહંબુદ્ધિ છોડીને એમ કહે છે. પર્યાય તો છે એનો આશ્રય છોડાવે છે. પર્યાય કોણ છોડે? પર્યાય છોડવાનો અધિકાર આત્માને નથી. કઈ રીતે છોડે તો સત છે. આ આશ્રય છોડી તે નવ પદાર્થોમાં રહેલા જીવના સામાન્ય શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરવાની પુરુષાર્થ કરવાની જરૂર નથી એમ પ્રતિપાદન તેણે કર્યું અને કહ્યું કે જીવથી નવ પદાર્થો સર્વથા ભિન્ન છે અને તે મિથ્યા અંધકાર ભ્રાંતિરૂપ છે. જીવના અશુદ્ધ નવ પદાર્થો તથા જીવના શુદ્ધપણાની કથનચિત અભિન્નતા તે સ્વીકારતો નથી. આ શંકાનું ગ્રંથકાર હવે સમાધાન કરે છે. એ યાદવાદનો સ્વીકાર કરતો નથી. પર્યાય અશુદ્ધ છે અને દ્રવ્ય શુદ્ધ છે એમ સ્વીકાર કરતો નથી. દ્રવ્ય તો શુદ્ધ છે એ તો બરાબર છે, પણ પર્યાય અશુદ્ધતા છે એનો એ સ્વીકાર કરતો નથી. તો હે ઉપાધિ ક્યાં રહ્યું? એમ નવ પદાર્થોને અશુદ્ધ નવ પદાર્થો અશુદ્ધ નો વિષય, કેમ કે સાપેક્ષ છે નવ પદાર્થ. પરના સંઘથી નવના જન્મ થાય છે બેનનો, માટે શુદ્ધની નો વિષય થઈ ગયો. શુદ્ધની નો વિષય તો એક શુદ્ધ આત્મા જ છે. હવે એનું શંકાનું સમાધાન કરે છે. એ પ્રમાણે કેવું ઠીક નથી, કારણ કે એ શુદ્ધ અને અશુદ્ધ બંને ધર્મો પરસ્પર વિરુદ્ધ ધર્મ હોવાથી વાસ્તવમાં એક દ્રવ્યના એક પદરૂપ પર્યાયમાં શુદ્ધ અને અશુદ્ધ બંને ક્રિયાઓ એક સાથે હોઈ શકતી નથી. આનો વધારે ખુલાસો આમાં વધારે છે, બહુ સારો ખુલાસો એમાં છે. એ ગાથા છે ને, પછી આપણે લઈ લેશું. પેલા જરાક આ જોઈ જઈ 186 સુધી, પછી જરાક મેં એ બધું વાંચી લીધું, બહુ વધારે સારો ખુલાસો. બાવા જીવનું શુદ્ધ સ્વરૂપ સદૈવ એટલે હંમેશા પર્યાય રૂપે વિદ્યમાન છે, પરંતુ મિથ્યા અંધકારના કારણથી તે અત્યારે શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી શકતો નથી. શું કે છે? જીવનું શુદ્ધપણું શુદ્ધ સ્વરૂપ સદૈવ પર્યાય રૂપે વિદ્યમાન છે, પરંતુ મિથ્યા અંધકારના કારણથી જીવ તે શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી શકતો નથી એમ દલીલ કરે છો. લો, એ તો શુદ્ધ છે જ પર્યાય એમ. તમે પર્યાય અશુદ્ધ શા માટે? પર્યાય શુદ્ધ છે એમ એમ દલીલ કરે, એટલે શુદ્ધ જ છે, અશુદ્ધ થયો જ નથી એમ. એટલે આમાં પર્યાય શુદ્ધ હોય, બરોબર, શુદ્ધ જ છે એમ કે. જો એમ માનવામાં આવે તો એક કાળમાં એક સાથ પરસ્પર વિરુદ્ધ શુદ્ધ અને અશુદ્ધ બંને ક્રિયાઓ સમજી ગયા? શુદ્ધ અને અશુદ્ધ તો સાથે રહી શકે, દ્રવ્ય શુદ્ધ ને પર્યાય શુદ્ધ, પણ બે ક્રિયા સાથે ન હોય. સમ્યક જ્ઞાન પણ હોય અને મિથ્યા જ્ઞાન પણ હોય એમ ન હોય એમ કહે છે. બે ક્રિયાઓ એક સાથે ન હોય. જ્ઞપ્તિ ક્રિયા અને કરોતિ ક્રિયા એક સાથે ન હોય. જ્ઞપ્તિ ક્રિયા સમ્યક જ્ઞાન છે, કરોતિ ક્રિયા અજ્ઞાન છે એમ કહે છે. એનો વધારે ખુલાસો આમાં સારો છે. પછી વાંચું. અને શુદ્ધ અને અશુદ્ધ બંને ક્રિયાઓ હોવાનું માનવાનો પ્રસંગ આવશે તો બે ક્રિયા એક સાથે થઈ ગઈ. તું પર્યાય શુદ્ધ છો એમ માનત તો અશુદ્ધ ક્યાં રહ્યો પછી તું એમ કહે છે. આ નિષ્યાભાષીનું આવ્યું ને, એમાં એમ કહ્યું કે દ્રવ્ય શુદ્ધ છે એમ કે તો વાંધો, કેવળ જ્ઞાન ને કેવળ દર્શન સ્વરૂપનું છો એ દ્રવ્યતાનું એવું સ્વરૂપ છે તો અમને વાંધો નથી, પણ પર્યાય કેવળ જ્ઞાન થઈ ગયું છે એમ માને તારી ભૂલ છે.
કેમ કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન ઓર કેવળ જ્ઞાન એક સાથ
રહી શકતા નહીં. કેવળ જ્ઞાન હોય તો મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન ન હોય, માટે તારી વાત બરાબર નથી. શક્તિ અપેક્ષા એ કેવળ જ્ઞાન કહેતો હોય તો અમને માન્ય છે, પણ વ્યક્તિ અપેક્ષા એ પ્રગટ છે અત્યારે પર્યાયમાં શુદ્ધતા. મિથ્યા દર્શન વખતે સમ્યક દર્શન છે તું કહેતો ખોટી વાત છે એમ ત્યાં એ દલીલ કરી છે. દ્રવ્ય શુદ્ધ છે એ તો બરાબર છે. આમાં એટલા માટે ખુલાસો કે શુદ્ધ અને અશુદ્ધ બંને ક્રિયાઓ છે ને તંદ મિથ્યા જ્ઞાન ને સમ્યક જ્ઞાન, અંધકાર ને પ્રકાશ એક સાથે ન હોય, એમાં ક્રમ પડી જાય છે. માનવ પ્રસંગ આવશે કે જે ઠીક નથી તેનો વિશેષ ખુલાસો. હવે આ કથનનો ખુલાસો કરે છે કે વાસ્તવમાં આત્માની શુદ્ધ ક્રિયા હોય તે વેળા અશુદ્ધ ક્રિયા કેવી રીતે હોઈ શકે, સમ્ય જ્ઞાન હોય ત્યારે મિથ્યા જ્ઞાન કેવી રીતે હોઈ શકે, એમ જો તે હોય તો નિશ્ચયથી તે અશુદ્ધ ક્રિયા નિત્યરૂપ શું નહીં થાય. ઓલી જ્ઞાનધારા અને કર્મધારા એક સાથે રહે છે એ વિષય અલગ છે, એ ન લેવો હોય એ જુદો વિષય છે. સાજુ વાંચ્યા પછી કેટલીક વાર એને ઉપયોગી થાય છે, કેટલીક વાર ગોટાળો થઈ જાય. જાદુ બહુ વાંચ્યા કરે ને, જ્યાં જ્યાં જે જે યુગ છે ત્યાં સમજવું, તે ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જાય. બાવા જો શુદ્ધ ક્રિયા રહેવા છતાં પણ તેની સાથે અશુદ્ધ ક્રિયા રહે છે તો શુદ્ધ ક્રિયાની માફક અશુદ્ધ ક્રિયાનો પણ સદભાવ થશે અને તેનો સદૈવ સદભાવ થવાથી તેમાં પણ નીચેપણાનો પ્રસંગ આવશે. સમ્યક દર્શન થયું ને મિથ્યા તો રહ્યું એમ બને નહીં. પરસ્પર બે વિરુદ્ધ ક્રિયા સમ્યક જ્ઞાન મિથ્યા જ્ઞાન સાથે ન હોય. રાશિ તથા અશુદ્ધ ક્રિયા રહેતા બંધનો અભાવ માનવો બાધિત થઈ જશે તથા એ અશુદ્ધ ક્રિયા નિત્યરૂપસિદ્ધ થતા નિશ્ચયથી મોક્ષ અવસ્થા હોવી અસંભવિત થઈ જશે. આ અશુદ્ધ ક્રિયા નિત્યરીય તો થઈ રહ્યું બાવા, એ અશુદ્ધ ક્રિયાનો સદભાવ સદૈ માનવામાં આવે તો કદી પણ મોક્ષની પ્રાપ્તિ થઈ શકશે નહીં. કારણ જીવની અશુદ્ધ અવસ્થાના અભાવનું નામ જ તો મોક્ષ છે. તો મોક્ષ જ નહીં થાય, અશુદ્ધતાનો અભાવ થાય ત્યારે મોક્ષ થાય છે. માટે અશુદ્ધતા નીચે થઈ જશે. ઉપસંહાર હવે ટોટલ મારે છે 184, 85 અને 86 સુધી છે. તેથી સિદ્ધ થાય છે કે આત્મા જે સમયે જે ભાવ સહિત હોય છે તે સમયે પ્રવર્તિતાની ગાથા તે જ ભાવથી અન્ય ભાવ રૂપ ન હોઈને આત્મા તે જ ભાવમય થાય છે. તેથી સિદ્ધ થાય છે કે આત્મા જે સમયે જે ભાવથી યુક્ત થાય છે સહિત થાય છે તે સમયે તે અનન્ય ગતિરૂપ થઈને તે જ ભાવમય અર્થાત શુદ્ધ અવસ્થામાં શુદ્ધ અશુદ્ધ અવસ્થામાં અશુદ્ધ પ્રતીત થાય છે. હવે એની વધારે સ્પષ્ટ કરે છે પ્રવચનતાની ગાથા છે ને બધા એ આગળ કરે છે. આ અનન્ય છે, અનન્ય છે. જેથી તે સમયે તે જ ભાવરૂપ પરિણત થવાના કારણથી જે શુભ છે તે શુભ ભાવથી જ, જે અશુભ છે તે અશુભ ભાવથી, તથા જે શુદ્ધ છે તે શુદ્ધ ભાવથી કહેવામાં આવે છે. જુઓ પ્રવચનુસાર ગાથા 9. આ પંચાધ્યાય બનાવ્યું છે ને એ બધા શાસ્ત્રો એમાં ખાસ કરીને ફૂલકુલ ભગવાનના શાસ્ત્રોનો જ આધાર આવ્યો વધારે સમયસાર ને પ્રવચનુસાર નહીં. એટલે કોઈ કહે છે ને કે આ અમરચંદ્રાચાર્યનું કવિનું છે. બાવા જીવોની શુભ અશુભ અને શુદ્ધ રૂપથી ત્રણ પ્રકારની પરિણતિ થાય છે, પર્યાય થાય છે, તથા એ ત્રણેય પ્રકારની પરિણતિઓમાંથી પર્યાયમાંથી જે સમયે જે પરિણતિ એટલે જે પર્યાય હોય છે તે સમયે તે જ પરિણતિ રૂપથી કહેવાય છે. પ્રાગી જીવ, દેશી જીવ, સમ્યગદ્રષ્ટિ જીવ, વિચારદ્રષ્ટિ જીવ, અર્થાત શુભ અવસ્થામાં કેવળ શુભ, અશુભ અવસ્થામાં કેવળ અશુભ અને શુદ્ધ અવસ્થામાં કેવળ શુદ્ધ જ કહેવાય છે, અન્ય નહીં. અહીંયા પર્યાય સાપેક્ષ આત્માની વાત ચાલે છે. ત્રણ પ્રકારના પરિણામ બતાવ્યા. ત્રિકાળી દ્રવ્ય તો ત્રણેય કાળ શુદ્ધ છે જ. હવે જે આપણો વિષય ચાલે છે ને નવ તત્વની, એમાં આ વિષય આવે. તેથી શુદ્ધ તત્વ કાંઈ એ નવ તત્વોથી વિલક્ષણ અર્થાંતરરૂપ નથી, પરંતુ કેવળ નવ તત્વ સંબંધી વિકારોને એટલે વિશેષ કાર્યોને બાદ કરતા એ નવ તત્વ જ શુદ્ધ છે. ફરીથી તેથી શુદ્ધ તત્વ એમ છે ને, શુદ્ધમ નવ પદાની એમ છે, નવ પદાની એ શુદ્ધમ એક વચન છે. નવ તત્વમાં એક શુદ્ધ આત્મા જ ઉપાધિ છે એમ કહેવા માટે. નવ તત્વ ઉપાધિ નથી. ગાથા 179-80 માં શંકાકારે જે શંકા ઉઠાવી તેનું સમાધાન ગ્રંથકારે ગાથા 81-86 સુધી માં એમ આપ્યું કે જીવમાં શુદ્ધ અને અશુદ્ધ ક્રિયા બંને પરસ્પર વિરુદ્ધ છે, તેથી તેને એક સાથે રહેવાનું માની શકાય નહીં. પર્યાયે પણ જીવ શુદ્ધ હોય તો વર્તમાનમાં તેનો અનુભવ ન હોય એમ બની શકે નહીં. માટે પર્યાયમાં અશુદ્ધ માનતું એમ. તેથી મિથ્યા અંધકાર નષ્ટ થશે ત્યારે શુદ્ધતા દેખાશે એવી માન્યતા ખોટી છે. જુઓ ગાથા 181. જો શુદ્ધ અને અશુદ્ધ બંને પર્યાય એક સાથે માનવામાં આવે, હો દ્રવ્ય શુદ્ધ છે ને પર્યાય શુદ્ધ છે વાંધો નહીં માનવામાં આવે તો અશુદ્ધતા નિકે બની જશે અને તો પછી કોઈ પણ મોક્ષ દશા પ્રગટ થઈ શકશે નહીં. જો 182 છે, જીવમાં શુદ્ધ અશુભ અને અશુભ એ ત્રણ ક્રિયાઓ થાય છે, તેમાંથી શુભ અને અશુભ બંને અશુદ્ધ ક્રિયા છે. તેથી એ નવ તત્વ સંબંધી વિકારોને બાદ કરતા એટલે વિશેષ કાર્યોને ગૌણ કરતા એને આગળ ન કરતા નવ તત્વ શુદ્ધ છે. અહીં શુદ્ધ શબ્દ એક વચનમાં છે, શુદ્ધ શબ્દ એક વચનમાં છે. તત્વાર સૂત્રમાં પણ આ રીતે છે એક વચન. માટે નવ તત્વોમાં રહેલું સામાન્ય શુદ્ધપણું એવો અર્થ નવ તત્વ શુદ્ધ છે. નવ તત્વ શુદ્ધ છે એટલે એકલો સામાન્ય શુદ્ધ છે એમ એનું વાક્ય છે. નવે શુદ્ધ છે એમ કેવું નથી. નવમાં એક આત્મા શુદ્ધ છે તો નવ તત્વને પણ ઉપચારથી શુદ્ધ કહેવામાં આવે છે. તેથી સિદ્ધ થાય છે કેવળ વિકારની ઉપેક્ષા કરતા, વિકાર એટલે વિશેષ કાર્ય, એ નવ તત્વો જ શુદ્ધ છે. પણ નવ તત્વોમાંથી કોઈ સર્વથા ભિન્ન શુદ્ધપણું નથી. એ રીતે કથનચિત ભિન્નતા અને કથનચિત અને અભિન્નતા સિદ્ધ કરી. હવે એ શાસ્ત્ર લાવો. ફલિતાર્થ વાંચીએ છીએ આપણે 185 અને 86, 184, 185, 86. 84 ઉપર લખ્યું છે ફલિતાર્થ. આ બધી ચર્ચાઓનું હવે નિચોડ કહેવામાં આવે છે. ઉપર કહેલા ત્રણેય શ્લોકોમાંથી એ પરિણામ કાઢવું જોઈએ કે જે સમયે આત્મા જે ભાવ સહિત છે તે સમયે તે જ ભાવમાં તલ્લીન થઈ રહ્યો છે, ટકાલે તન્મય થઈ રહ્યો છે, તે સમયે તેની બીજી કોઈ ગતિ નથી. એનો જ ખુલાસો. જે સમયે આત્મા શુભ ભાવ ધારણ કરે છે તે સમયે આત્મા શુભ છે, જે સમયે અશુભ ભાવ ધારણ કરે છે તે સમયે આત્મા શુભ છે, જે સમયે શુદ્ધ ભાવ ધારણ કરે છે તે સમયે તે જ આત્મા શુભ છે. પર્યાય સાપેક્ષ દ્રવ્યની વાત ચાલે છે, પરિણામી દ્રવ્યની. આમ થવાનું કારણ પણ તે જ છે કે જે સમયે આત્મા જેવા ભાવ ધારણ કરે છે તે સમયે તે જ ભાવમાં તન્મય થઈ જાય છે. સારાંશ. તેથી અશુદ્ધતાથી વિલક્ષણ જે શુદ્ધ જીવ છે તે નવ પદાર્થોથી કથનચિત અભિન છે. સર્વથા ભિન્ન કેવું મિથ્યા છે. એમ પણ કહી શકાય છે કે વિકાર દૂર થઈ જતા તે નવ પદાર્થ જ શુદ્ધ સ્વરૂપ છે. આ જે છે ને કથનચિત ભિન્ન અભિન્ન, એ ક્યાદવાર એ પ્રમાણની અપેક્ષાએ છે. એમ શુદ્ધ નહીં થી જયારે શુદ્ધાત્માનું વર્ણન કરે ત્યારે આર્થિક ગાથામાં વ્યવહારિક નવતો તો અત્યંત ભિન્ન છે. એવા કથન વિરોધી લાગે પણ વિરોધ નથી. સારો સ્થિતિ અશુદ્ધતાથી વિલક્ષણ જે શુદ્ધિ છે તે નવ પદાર્થોથી કથનચિત અભિન્ન છે. સર્વથા ભિન્ન કેવું વિચાર છે. મતાર્થીને માટે કહે છે સર્વથા ભિન્ન નથી કથનચિત ભિન્ન કથનચિત ભિન્ન. એમ પણ કહી શકાય છે કે વિકાર દૂર થઈ જતા એટલે નવ તત્વનું લખ છોડી દેતા તે નવ પદાર્થ જ શુદ્ધ સ્વરૂપ છે. ભાવાર્થ જીવની જ નવરૂપ વિકાર અવસ્થા છે, તેથી તે વિકાર અવસ્થા દૂર કરતા તે જ જીવ શુદ્ધ થઈ જાય છે. પાટણનો દાખલો આમાં આવશે. આમાં એટલે બતાવું બહુ સારો દાખલો. પાંચ મિનિટ બાકી છે, પોણા ચારે આજ બન્યું છે. નવ તત્વો ઉપાદે છે એમ નથી કહ્યું, નવ તત્વો પ્રયોજનભૂત છે એ જાણવા જરૂર ના છે. એમાં જ એ ઉપાદે છે. જો તું નવ તત્વને જાણવાનું છોડી દઈશ ને એનો સ્વીકાર છોડી દઈશ, અભાવાત્મક છે બિલકુલ, દ્રવ્યના પર્યાયો જ નથી, પર્યાય વિનાનું દ્રવ્ય છે એકાંતે, એમ નથી. દ્રવ્ય પર્યાય વચ્ચે એ ઉપાદે છે. બહારના પદાર્થો તો નહીં છે. પર્યાય છે ને એ હેરૂપ નહીં છે. બહારના પદાર્થો ઉપાદેય રૂપે એક નહીં નથી ને હેરૂપે એક નહીં નથી, માત્ર જ્ઞેય છે. અને પરિણામ છે ને એ જ્ઞેય છે પણ હેરૂપ જ્ઞેય છે. અને ભગવાન આત્મા ઉપાદેય રૂપ નહીં છે. જ્ઞેય તો છે, ઉપાધિ રૂપ છે ને રાગ છે એ હેરૂપ નહીં છે. છ દ્રવ્ય ભગવાને કયા છે? છે બસ, જ્ઞેય પણ છે. આત્માને જાણતા એ જણાઈ જાય. જ્ઞાયક ભાવ જે છે ને શુદ્ધાત્મા, તમારો તમારા પરિણામની મધ્યમાં રહેલો શુદ્ધાત્મા છે તે ઉપાદેયરૂપ જ્ઞેય છે. એટલે કે તમારા જ્ઞાન ઉપયોગને અંદરમાં વાળી અને જ્ઞાયક ભાવ તે હું છું એમ કરવું, એનું નામ ઉપાદેયરૂપ જ્ઞેય થયો. ઉપાદેય એટલે આશ્રય કરવા યોગ, અહમ કરવા યોગ, મારો આત્મા શુદ્ધાત્મા તે જ હું છું, હું પરમાત્મા છું, હું જ્ઞાયક છું, એને ઉપાદેયરૂપ નહીં કહેવાય. ત્યારે તમારું લક્ષ પર્યાય ઉપરથી છૂટી જાય છે. તો એ જે પર્યાયો છે પછી સવિકલ્પ દશામાં આવતા પર્યાય જણાય પણ હેયરૂપ જણાય, ઉપાદેયરૂપ ન જણાય. એમાં અહમ નહીં થાય, અહમ એક જગ્યાએ હોય, જ્ઞાન બેનું ને અહમ એકનું, આમ એટલે નાયક ભાવ તો હું છું, પરમાત્મા છું, પરિપૂર્ણ નિત્યાનંદનો નાથ, એમાં અહમ પણું કરું, સમય દર્શન થઈ ગયું. પછી પર્યાય જણાય તો પર્યાયમાં અહમ ન થાય, પર્યાયો છે એમ જણાય, પણ હે રૂપે જણાય. હે પણ એ પણ દેશવાચક શબ્દ નથી, ઉપેક્ષાવાચક. બસ થાય છે એને જાણે છે અને માને છે કે કરું છું. શું કહ્યું કે અજ્ઞાન થઈ ગયું. થાય છે એને જ્ઞાન જાણે છે, એને બદલે એને શું ભૂલ કરી કે આ પરિણામ મેં કર્યા. મારામાં જ્ઞાન થયું એમ કરવું જોઈએ કે મારામાં રાગ થાય એમ કરવું
જોઈએ?
એ ભૂલ કરે છે. રાગ થાય છે, રાગની ના નથી, પણ રાગનો હું કરનાર છું એને બદલે રાગનો હું જાણનાર છું. એટલું લ્યો તમે, હજી એક પાઠ બીજો છે આગળ. ફરી પછી કરતા બુદ્ધિને પેલા છોડો. તમે રાગદ્વેષ થાય છે, દુઃખ દુઃખ થાય છે, વિકલ્પો થાય છે, એની ના નથી. થાય છે એની ના નથી, એ ક્યાં સ્થિત થઈ ગયો છે પરમાત્મા? રાગ થાય છે એની ના નથી, પણ રાગનો હું જાણનાર છું એમ લ્યો, રાગનો હું કરનાર છું. હવે ભૂલી જાઓ, બસ હવે ભૂલો, અનંતકાળ ગયો. ભલે આ હાથ હલે છે, જીભ હલે છે, ડોક હલે છે, શબ્દ નીકળે છે, એનો હું જાણનાર છું કરનાર નથી એમ રાગ થાય. એનો આત્મા જાણનાર છે પણ કરનાર નથી. આ રાગ મારામાં થયો, મેં કર્યો રાગ. એ જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું. બેન, ભગવાનની ભક્તિનો રાગ આવ્યો, શુભ રાગ આવ્યો એમ લ્યો. મેં કર્યો એ બે ઘડી તો ભૂલી જાઓ, બે ઘડી તો ભૂલો. મેં રાગ કર્યો એ ભૂલી જાઓ. રાગનું મને જ્ઞાન થયું, હું રાગનું જાણનાર છું એમ લ્યો ને. આત્માનો જાણનાર તો પછી થોડી વાર લાગશે, પણ પેલા હું રાગનો જાણનાર છું કરનાર નથી. રાગ આવે છે, ભગવાનની ભક્તિનો રાગ હોય છે, આવે છે, એવા શબ્દો ગુરુદેવે કહ્યા છે. આત્મા રાગ કરે છે એવો ક્યાંય શબ્દ તમે વાંચવામાં નહીં આવે, એમાં મર્મ છે. કરે છે તો અજ્ઞાન, ને હું જાણું છું તો જ્ઞાન. હવે એમાં તમને શું વાંધો? ક્રોધ આવ્યો, ક્રોધ આવ્યો એમ કયો, ક્રોધ મેં કર્યો એમ ન કયો. ક્રોધ આવ્યો અને ક્રોધ થયો અને મેં જાણ્યું. લોભ કષાય આવ્યો એમ મેં જાણ્યું. આહારની ઈચ્છા થઈ, ઈચ્છાને મેં જાણી. જાણવામાં તમને શું વાંધો? જાણવું તો તમારો સ્વભાવ છે. હવે જ્ઞાતામાં આવી જાઓ, કરતાને લપ છોડો. પરિણામ થાય એટલે કરે છે એમ કેને કહ્યું? જો પરિણામ થાય તો આત્મા કરતા બની જતો હોય તો પાંચમા વ્રતના પરિણામ મુનિરાજને આવે છે તો એને કરતા છે? કરતા છે કે જ્ઞાતા છે? ના તો એ તો જ્ઞાનીને માટે જ્ઞાતા, મારા માટે તો કરતા એમ નહીં લેતા. હું એ જ્ઞાતા અને જ્ઞાની પણ જ્ઞાતા, અને અરિયત પણ જ્ઞાતા, અને સિદ્ધ પણ જ્ઞાતા, અને હું પણ એ અરિયત ને સિદ્ધ થઈ જશે. બેન, જ્ઞાતાના પક્ષમાં તો આવો. સમજમાં આયા કુછ? ભલે પરિણામ હો, પરિણામ તો હજી જ્યાં સુધી પરમાત્મા દશા પ્રગટ ન થાય ત્યાં સુધી જ્ઞાનીને અને અજ્ઞાનીને અનેક પ્રકારના વિકલ્પો આવે, સમજી ગયા? પણ એક કે છે કે વિકલ્પનો જાણનાર, અને બીજો કે છે વિકલ્પ મારામાં થયો અને મેં કર્યો. મારામાં જ્ઞાન થયું આત્માનું, વિકલ્પનું જ્ઞાન નથી. ખરેખર તો આત્માનું જ્ઞાન પણ જુદી વાત છે, પણ એના કરતા વિકલ્પ આવે એનો હું જ્ઞાતા છું એમ લ્યો ને. કરતાનો કજ્જો કાઢો ઘરમાંથી. કરતાનો કજ્જો કરી ગયો ઘરમાં, ઘરમાં કરી ગયો કજ્જો, એ સુખી ક્યાંથી થાય? છે જ્ઞાતા ને માને કરતા, કે જ્ઞાતા છે ને એ તો જ્ઞાની ને હોય, અમે તો કરતા છીએ ને. ભગવાન ના પાડે છે. સર્વજ્ઞ ભગવાન એમ કે છે કે બધા ભગવાન જ્ઞાન સ્વરૂપ આત્મા છે, જાણનાર જાણનાર દેખનાર છે. હા હા, કોઈ કરનાર છે નહીં, પણ માને છે કે મેં કર્યું, બસ એ જ્ઞાન નું અજ્ઞાન થઈ ગયું. જ્ઞાતા છું ને કરતા નથી. આ ખાનગી વાત કરવી, કોઈને કહેશો ને તો કહેશે થઈ ગયા જ્ઞાતા તમે, આ શું વાત કરો છો? કોઈને કહેશો માં એક ટાંટિયો તમારો ખેંચ છે, માન લાઈન ઉપર આવશે ને આવ્યા ને તો ખેંચી લેશે. કોઈને વાત કરતા નહીં, જ્ઞાતા છું ને કરતા નથી. આ પોતા માટે છે. એક જ્ઞાતા થવા પેલા જ્ઞાતાના પક્ષમાં જીવ આવી જાય છે, પછી સાક્ષાત જ્ઞાતા થાય છે. વિચાર તો સોળો કરો. હવે ક્યાંથી થાય? હું કરતા છું કરતા છું કરતા છું કરતા છું. કેવું છે તમારે? સમય દર્શન પ્રગટ કરવું બધા કે, અને હું કરતા છું હું કરતા છું. જો રાગ નો કરતા ના માનો તો નિશ્ચયવાસી થઈ જશે. એમ કેટલાક કે ખોટા છે, તદ્દન તદ્દન મૂંઢ છે. મિથ્યા દ્રષ્ટિ ઉપદેશ આપનાર નિશ્ચયવાસી કોણ થાય? ગુરુ માટે તમારે છે, હું જાણનાર છું જાણનાર છું, એમાં નિશ્ચયવાસ ક્યાં આવ્યું? રાગ થાય છે પણ એનો હું, હા રાગ થાય છે ને માનો કે મને વિતરાગ થઈ ગયો હું તો ભૂલ. રાગ થાય ને તમે કયો વિતરાગ પાવ છો તો ભૂલ. પણ રાગ થાય છે એનો હું જાણનાર છું, એમાં ભૂલ ક્યારે? રાગનો સ્વીકાર અને કરતા બુદ્ધિનો નકાર.